એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું સ્વાગત છે આજના વિચાર મંથનમાં. આજે આપણે એક એવા પુસ્તકની સફરે નીકળી રહ્યા છીએ જેણે વૈજ્ઞાનિક પ્રગતિ વિશેની આપણી જે સમજ છે ને તેને ખરેખર હચમચાવી નાખી. થોમસ કુહનનું ધ સ્ટ્રક્ચર ઓફ સાયન્ટિફિક રેવોલ્યુશન્સ, ગુજરાતીમાં કહીએ તો વિજ્ઞાન ક્રાંતિઓનું માળખું.
હા, બરાબર. આ પુસ્તક મતલબ કે એકવાર વાંચો એટલે વિજ્ઞાનને જોવાની આખી દ્રષ્ટિ જ બદલાઈ જાય. આપણને કેવું લાગે કે વિજ્ઞાન એટલે બસ સતત નવી નવી શોધો થયા કરે અને જ્ઞાનનો પહાડ ઊંચો ને ઊંચો થતો જાય.
હા, એક સીધી લીટીમાં પ્રગતિ.
બરાબર. પણ કુહન કહે છે ના, એમ નથી. વિજ્ઞાન મોટે ભાગે તો યુનો લાંબા સમય સુધી સ્થિર રહેશે, એક ધારામાં ચાલે, અને પછી અચાનક મોટી ઉથલપાથલ આવે જેને એ ક્રાંતિ કહે છે.
અને આ વાત મને એટલે રસપ્રદ લાગે છે કે એ ફક્ત સાયન્સ લેબની વાત નથી, ખરું ને?
ચોક્કસ નથી.
કુહનના વિચારો આજે પણ મને લાગે છે એટલા જ જરૂરી છે, કારણ કે આ જે પેટર્ન છે, સ્થિરતા અને પછી અચાનક મોટો બદલાવ, એ આપણને ટેકનોલોજીમાં, વેપારમાં, સમાજમાં, અરે આપણી પોતાની માન્યતાઓમાં પણ જે ફેરફારો આવે છે ને એ સમજવામાં મદદ કરે છે.
સાચી વાત છે. કેવી રીતે જૂનું જાય છે અને નવું આવે છે, એ આખી પ્રક્રિયા, એ ખરેખર કેવી રીતે કામ કરે છે, એ સમજવા જેવું છે.
ચાલો તો આમાં જણા ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ લેખકથી. થોમસ કુહન કોણ હતા એ?
થોમસ કુહન ખૂબ રસપ્રદ વ્યક્તિત્વ. 1922માં જન્મ, અને મૂળ તો એ ભૌતિકશાસ્ત્રી હતા, ફિઝિસિસ્ટ. હાર્વર્ડમાંથી પીએચડી કરેલી, એટલે વિજ્ઞાનની દુનિયાને અંદરથી એકદમ નજીકથી જાણતા હતા.
પણ પછી કંઈક થયું અને એમનો રસ્તો બદલાયો. ફિઝિક્સ છોડીને એ વિજ્ઞાનના ઇતિહાસકાર અને ફિલોસોફર બન્યા. આ જે બદલાવ છે ને એ જ એમના વિચારોને અનોખા બનાવે છે મને લાગે છે.
બરાબર. કારણ કે એમની પાસે બે દ્રષ્ટિ હતી, એક તો વૈજ્ઞાનિકની જે અંદરની બધી પ્રક્રિયાઓ સમજે, અને બીજી ઇતિહાસકારની જે લાંબા ગાળાની પેટર્ન જોઈ શકે જે સામાન્ય રીતે પાઠ્યપુસ્તકોમાં નથી દેખાતી.
અને પેલો આહા મોમેન્ટ, એરિસ્ટોટલ વિશેની વાત.
હા, એ બહુ જાણીતી વાત છે. કહેવાય છે કે જ્યારે એ એરિસ્ટોટલનું ભૌતિકશાસ્ત્ર ભણાવી રહ્યા હતા ત્યારે એમને અચાનક સમજાયું કે એરિસ્ટોટલના વિચારોને આજના જમાના પ્રમાણે ખોટા કહી દેવા બહુ સહેલું છે.
હા, આપણે એમ જ કહી દઈએ.
પણ એ સમયના સંદર્ભમાં જુઓ તો એક આખી તાર્કિક સિસ્ટમ હતી, એકદમ સુસંગત. એમને ત્યારે લાગ્યું કે જૂના વિજ્ઞાનને ફક્ત ભૂલ તરીકે ન જોવાય, એને એના પોતાના સમયમાં સમજવું પડે. અને આ જ અનુભવમાંથી યુનો પેલો પેરાડાઇમનો વિચાર જન્મ્યો.
પેરાડાઇમ, આ શબ્દ તો કુહણના પુસ્તકનો હાર્દ છે. તો શું છે આ પેરાડાઇમ, જરા સરળ ભાષામાં સમજાવો ને.
હા, ચોક્કસ. પેરાડાઇમ એટલે સમજો કે કોઈ એક ચોક્કસ સમયે વૈજ્ઞાનિકોનું આખું જૂથ જે બાબતો પર સહેમત હોય એ બધું. એમાં સિદ્ધાંતો આવી ગયા, કઈ પદ્ધતિઓ વાપરવી એ આવી ગયું, કઈ ધારણાઓ રાખવી, કયા સાધનો વાપરવા, આ બધું મળીને જે એક આખું માળખું બને ને એ પેરાડાઇમ.
એટલે એક જાતનો ચશ્મો જેનાથી વૈજ્ઞાનિકો દુનિયાને જુએ છે.
બરાબર કહ્યું. એ ચશ્મો નક્કી કરે કે કયા સવાલો પૂછવા જેવા છે, કયા પ્રયોગો કરવાના છે, અને જે પરિણામ આવે એનો અર્થ શું કાઢવો. દાખલા તરીકે ટોલેમીના જમાનામાં પેરાડાઇમ શું હતો કે પૃથ્વી કેન્દ્રમાં છે તો બધા ગ્રહો અને તારાઓની ગતિને એ જ રીતે સમજાવવાનો પ્રયત્ન થતો હતો.
અને જ્યાં સુધી આ પેરાડાઇમ ચાલે ત્યાં સુધી જે વિજ્ઞાન થાય છે એને કુહન સામાન્ય વિજ્ઞાન એટલે કે નોર્મલ સાયન્સ કહે છે. આ સાંભળીને થોડી નવાઈ લાગે કે સામાન્ય વિજ્ઞાનનો હેતુ ક્રાંતિ કરવાનો નથી.
હા, એ જ મુદ્દો છે. સામાન્ય વિજ્ઞાન એટલે મોટાભાગે પઝલ સોલ્વિંગ, કોયડા ઉકેલવા. પેરાડાઇમ તમને કોયડાઓ આપે છે અને એને ઉકેલવાના નિયમો અને સાધનો પણ આપે છે.
એટલે એમાં મુખ્ય હેતુ નવા સંશોધનનો નથી, પણ જે છે એને વધુ પાક્કું કરવાનો છે.
બરાબર. પ્રવર્તમાન જે પેરાડાઇમ છે એને વધુ સ્પષ્ટ કરવો, એનો વ્યાપ વધારવો, એની અંદર રહીને નાના મોટા પ્રશ્નોના જવાબ શોધવા. અહીં ભાર પુષ્ટિ પર છે, શોધ પર નહીં.
અને જો કોઈ કોયડો ન ઉકેલાય ને
તો વૈજ્ઞાનિકની ભૂલ ગણાય, પેરાડાઇમની નહીં. એકદમ સાચું. એમ જ મનાય કે વૈજ્ઞાનિક ક્યાંક કાચો પડ્યો, પેરાડાઇમ તો બરાબર જ છે.
પણ ક્યારેક તો એવું બને ને કે અમુક કોયડા ઉકેલાતા જ નથી, અમુક પરિણામો એવા આવે જે પેરેડાઈમના ચોકઠામાં બેસે જ નહીં.
હા, બને જ. અને આને કુહન કહે છે વિસંગતતાઓ, એનોમલીઝ, એવી વસ્તુઓ જે સ્થાપિત નિયમો પ્રમાણે ન થવી જોઈએ પણ થાય છે.
અને જ્યારે આવી વિસંગતતાઓ એક પછી એક આવતી જાય, ભેગી થતી જાય,
અને વૈજ્ઞાનિકો એને સમજાવી ન શકે, ત્યારે એ ક્ષેત્રમાં એક પ્રકારની કટોકટી એટલે કે ક્રાઇસિસ ઊભી થાય છે. પેલો જે જૂનો પેરેડાઈમ હતો એના પરનો વિશ્વાસ ઓછો થવા માંડે,
નિયમો થોડા ઢીલા પડે.
હા, અને પછી નવા ક્રાંતિકારી વિચારો માટે જગ્યા બને. પેલું કોપરનિકસ પહેલાં જે ટોલેમીની સિસ્ટમ હતી ને, એ ગ્રહોની સ્થિતિની આગાહી કરવામાં વારંવાર ખોટી પડતી હતી. આ એક મોટી વિસંગતતા હતી, લાંબા સમય સુધી ચાલી. એણે કટોકટી ઊભી કરી દીધી હતી ખગોળશાસ્ત્રમાં.
અને આ કટોકટીમાંથી જ પછી વિજ્ઞાન ક્રાંતિનો જન્મ થાય છે. કોઈ નવો વિચાર, નવો પેરેડાઈમ આવે અને જૂનાની જગ્યા લઈ લે. પણ આ ફેરફાર કંઈ સહેલાઈથી નથી થતો એમ લાગે છે. કુહેન એને રાજકીય ક્રાંતિ સાથે સરખાલે છે.
હા, કારણ કે એમાં પણ સંઘર્ષ હોય છે. જૂના પેરેડાઈમના ટેકેદારો અને નવા પેરેડાઈમના ટેકેદારો વચ્ચે એમની દુનિયા જોવાની રીતે જેટલી અલગ હોય છે. કુહેન એક શબ્દ વાપરે છે, ઇનકમેન્સ્યુરેબિલિટી, અસંગતતા.
અસંગતતા એટલે?
એટલે કે બે પેરેડાઈમ એટલા જુદા હોય કે એમની સરખામણી કરવા માટે કોઈ કોમન ગ્રાઉન્ડ જ ન હોય, જાણે બે અલગ ભાષા બોલતા હોય. પેલું ઓક્સિજનનું ઉદાહરણ બહુ સરસ છે. પ્રિસ્ટલીએ જે વાયુ શોધ્યો એને જૂના ફ્લોજિસ્ટનવાળા પેરેડાઈમ પ્રમાણે ફ્લોજિસ્ટન વગરની હવા કહી,
કારણ કે એમના ચશ્મા એવા હતા.
બરાબર. જ્યારે લેવોઇઝિયરે એ જ વસ્તુને નવા પેરેડાઈમથી જોઈ અને કહ્યું કે આ તો એક નવું તત્વ છે, ઓક્સિજન, અને એની સાથે જ રસાયણશાસ્ત્રમાં ક્રાંતિ થઈ ગઈ. વસ્તુ એ જ, પણ જોવાની દ્રષ્ટિ, અર્થઘટન બધું બદલાઈ ગયું.
વાહ. એટલે કુહન કહે છે કે ક્રાંતિ પછી વૈજ્ઞાનિકો ખરેખર અલગ દુનિયામાં કામ કરે છે. આ પેલું ગેસ્ટોલ્ટ સ્વિચ જેવું છે, એવું બતક અને સસલાવાળું ચિત્ર. કાં તો બતક દેખાય, કાં તો સસલું, બંને એકસાથે નહીં.
બરાબર. એરિસ્ટોટલ માટે પેલું ઝૂલતો પથ્થર શું હતો? એક પદાર્થ જે એની કુદરતી જગ્યાએ નીચે જવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
અને ગેલિલિયો માટે?
ગેલિલિયો માટે એ જ પથ્થર એક લોલક હતો, પેન્ડ્યુલમ, જેના ગતિના નિયમો સાવ જુદા હતા. ડેટા કદાચ એ જ હોય, પણ એની સમજ, એનો અર્થ મૂળભૂત રીતે બદલાઈ જાય છે. અને આ ફેરફાર, એ કહે છે, ફક્ત તર્કથી નથી આવતો, એમાં સમજાવટ, વિશ્વાસ, સામાજિક પરિબળો, પેઢી બદલાય એ પણ ભાગ ભજવે છે.
અને પછી પાઠ્યપુસ્તકો બધો ઇતિહાસ ફરીથી લખી નાખે, એટલે આપણને લાગે કે બધું સીધી લીટીમાં જ થયું.
હા, એ ક્રાંતિનો જે સંઘર્ષ હતો, જૂનો પેરાડાઈમ કેવો હતો, એ બધું ભૂસી નાખવામાં આવે છે, જેથી પ્રગતિ એકદમ સરળ અને તાર્કિક લાગે.
ખૂબ રસપ્રદ. તો આ પુસ્તકમાંથી આપણે કયા મુખ્ય વિચારો કે સંદેશા તારવી શકીએ? મને પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો એ લાગે છે કે આપણા પેરાડાઈમ્સ, આપણી જે ધારણાઓ છે, માન્યતાઓ છે, એ ફક્ત વિચારો નથી, એ આપણી વાસ્તવિકતાને જ ઘડે છે.
સાચી વાત. આપણે જે જોઈએ છીએ અને જે રીતે સમજીએ છીએ એ આ પેરાડાઈમ પર જ આધાર રાખે છે.
અને આ વાત આપણા રોજિંદા જીવનમાં પણ એટલી જ લાગુ પડે છે ને. ગુજરાતમાં કે ભારતમાં આપણી જે સામાજિક, ધાર્મિક કે રાજકીય માન્યતાઓ છે, એ કેવી રીતે આપણી આસપાસની ઘટનાઓ પ્રત્યેના આપણા દૃષ્ટિકોણને અસર કરે છે.
ચોક્કસ. બહુ મોટો મુદ્દો છે આ. બીજો મુખ્ય મુદ્દો છે વિજ્ઞાનની અને કદાચ સમાજની પણ પેલી બે ગતિ. એક ધીમી, સ્થિર ગતિ, સામાન્ય વિજ્ઞાન, જ્યાં બધું ગોઠવાયેલું ચાલે.
અને બીજી?
અને બીજી પેલી ટૂંકી પણ ધરમૂળથી ફેરફાર લાવનારી ક્રાંતિની ગતિ. એકમાં તમે ઘરનું સમારકામ કરો છો, બીજામાં જૂનું તોડીને નવું જ બનાવો છો. આપણે ટેકનોલોજીમાં આ સતત જોઈએ છીએ. વર્ષો સુધી નાના નાના સુધારા ચાલે અને પછી અચાનક કોઈ એક ટેકનોલોજી આવે ને, બધું બદલી નાખે. ડિસરપ્ટિવ.
હા. અને ત્રીજો મુદ્દો જે મને બહુ ગમ્યો કે પ્રગતિ હંમેશા સંચિત નથી હોતી. મતલબ કે હંમેશા જૂનામાં નવું ઉમેરાય એવું નથી. ક્રાંતિ તો આખા જ્ઞાનનું પુનઃનિર્માણ કરે છે. એમાં જૂના વિચારો ભલે એક સમયે સાચા મનાતા હોય, એ નકામા બની જાય છે. જેમ કે ફ્લોજિસ્ટન કે ઈથર.
બરાબર.
એ રદ થઈ જાય છે.
પેલો સ્માર્ટફોનનું ઉદાહરણ લઈએ, એ કંઈ જૂના ફીચર ફોનમાં ખાલી કેમેરો સારો કર્યો એવું નહોતું. એણે ફોન શું છે, આપણે કેવી રીતે વાત કરીએ, માહિતી ક્યાંથી મેળવીએ, એ આખી કલ્પના જ બદલી નાખી. જૂની રીતો ભૂલાઈ ગઈ.
અને ચોથો મુદ્દો, જે થોડો અઘરો પણ બહુ મહત્વનો છે, પેલી અસંગતતા અને તર્કની મર્યાદા. કુહન કહે છે કે બે પેરાડાઇમ વચ્ચે પસંદગી કરવાની હોય ને ત્યારે ખાલી તથ્યો કે પુરાવા કાફી નથી, કારણ કે તથ્ય કોને ગણવું, કયા પુરાવાનું કેટલું વજન ગણવું એ પણ પેરાડાઇમ જજ નક્કી કરતું હોય છે.
ઓ, એટલે કે નિયમો પણ પેરાડાઇમ આધારિત. હા, એટલે એમાં પછી સમજાવટ, પર્સ્યુએશન, સામાજિક દબાણ અને ઘણીવાર તો નવી પેઢી આવે અને જૂની જાય એની રાહ જોવી પડે. આ વાત આપણા રોજિંદા જીવનના મતભેદો સમજવામાં મદદ કરે છે. જ્યારે બે વ્યક્તિઓની મૂળભૂત માન્યતાઓ જ અલગ હોય તો ફક્ત દલીલ કરવાથી વાત આગળ વધતી નથી. એ લોકો જાણે અલગ અલગ દુનિયામાં જીવતા હોય છે.
બરાબર. કુહણના પુસ્તકમાં આવા ઘણા ધારદાર વિચારો છે. એક વિચાર જે મને ખરેખર વિચારતી કરી ગયો, સામાન્ય વિજ્ઞાન પ્રકૃતિને વૈચારિક ચોકઠામાં બળજવાઈથી બેસાડવાનો પ્રયાસ છે. બાપરે, મતલબ કે મોટાભાગનું વિજ્ઞાન કુદરતને સમજવા કરતાં એને પોતાના બનાવેલા ખાનામાં ફિટ કરવાની કોશિશ કરે છે.
આકરી વાત છે, પણ કુહનનો તર્ક એવો છે, એ પુષ્ટિ પર વધારે ધ્યાન આપે છે, શોધ પર ઓછું.
આ તો આપણા શીખવા અને વિચારવાની રીત પર પણ સવાલ ઊભા કરે છે. શું આપણે પણ નવી માહિતીને સમજવાને બદલે આપણી જે જૂની માન્યતાઓ છે એમાં જ ફિટ નથી કરી દેતા?
બહુ સાચો સવાલ છે. અને બીજો વિચાર કે ક્રાંતિ એ ક્ષેત્રનું પુનઃનિર્માણ છે, તે સંચિત પ્રક્રિયા નથી. આનો મતલબ એ કે દરેક મોટા ફેરફારમાં કંઈક જૂનું જતું પણ રહે છે. જૂની આવડતો, જૂના સવાલો, એક આખી વિચારવાની રીત. આપણે હંમેશા પ્રગતિને ફાયદા તરીકે જોઈએ, પણ કોહન યાદ અપાવે છે કે દરેક નવા બાંધકામમાં થોડુંક તોડફોડ તો થાય જ છે.
આ બધા વિચારોની વિજ્ઞાન બહાર વ્યવહારો ઉપયોગીતા શું, જેમ કે બિઝનેસમાં?
હા, બિઝનેસમાં તો ક્લાસિક ઉદાહરણ છે પેલું બ્લોકબસ્ટર વિડીયોનું. એ લોકો પેલા સ્ટોરમાંથી ડીવીડી ભાડે આપવી એ જ પેરાડાઇમમાં રહ્યા. ઇન્ટરનેટ સ્ટ્રીમિંગ એમના માટે એક વિસંગતતા હતી જેને એમણે ગણકારી નહીં.
અને નેટફ્લિક્સે નવો પેરાડાઇમ પકડી લીધો.
બરાબર, અને ક્રાંતિ લાવી દીધી. આ બતાવે છે કે કંપનીઓએ ફક્ત ચાલુ કામ પર નહીં પણ આજુબાજુ શું ચાલી રહ્યું છે, કઈ વિસંગતતાઓ ઊભી થઈ રહી છે એના પર ધ્યાન રાખવું કેટલું જરૂરી છે, નહીતર તમે રહી જાઓ.
અને અંગત જીવનમાં?
અંગત જીવનમાં પણ ક્યારેક કોઈ મોટી ઘટના બને, જેમ કે નોકરી જવી, કોઈ નજીકની વ્યક્તિ ગુમાવવી, કોઈ બીમારી આવવી, એ આપણા જીવન જીવવાના પેરેડાઇમ માટે એક વિસંગતતા બની શકે છે. એ આપણને હચમચાવી નાખે છે
અને આપણી માન્યતાઓ અને મૂલ્યો પર ફરીથી વિચારવા મજબૂર કરે છે.
હા, અને કદાચ એમાંથી એક નવી, વધુ સારી જીવન જીવવાની રીત પણ મળી શકે, એક નાની ક્રાંતિ આપણા પોતાના જીવનમાં.
અને સામાજિક કે રાજકીય સ્તરે પેલી અસંગતતાવાળી વાત અહીં પણ લાગુ પડે.
ચોક્કસ. જુદી જુદી વિચારધારાઓ, આઈડિયોલોજીસ, એ પોતપોતાના પેરેડાઇમ જેવી જ હોય છે. એમના પોતાના સત્યો, પોતાના નિયમો, પોતાની ભાષા, એટલે જ એમની વચ્ચે સંવાદ કરવો આટલો મુશ્કેલ બને છે. એ ફક્ત મુદ્દા પર જુદા નથી પડતા, એમની દુનિયા જોવાની રીત જ અલગ હોય છે.
શિક્ષણમાં પણ આ ઉપયોગી થઈ શકે. વિદ્યાર્થીઓને ફક્ત તથ્ય નહીં પણ એ તથ્ય કઈ ધારણાઓ પર આધારિત છે, એ વિષયનો પેરેડાઇમ શું છે એ સમજાવવું.
હા, અને એ પણ કે જ્ઞાન સ્થિર નથી, એ બદલાતું રહે છે. આજે જે સાચું છે તે કાલે કદાચ ન પણ હોય. આ સમજ કેળવવી જરૂરી છે.
ખરેખર આ પુસ્તક બહુ વિચાર પ્રેરક છે. આટલી ચર્ચા પછી તમારા માટે મુખ્ય શીખ, સૌથી મહત્વની વાત કઈ રહી?
મારા માટે તો સૌથી મોટી શીખ એ છે કે વિજ્ઞાન જેવી, આપણે જેને એકદમ તાર્કિક અને ઓબ્જેક્ટિવ માનીએ છીએ, એવી પ્રવૃત્તિ પણ કેટલી બધી માનવીય છે. એમાં તર્ક તો છે જ, પણ સાથે સાથે સમુદાય, વિશ્વાસ, સમજાવટ, પેઢીઓ વચ્ચેનો સંઘર્ષ, આ બધું જ ભાગ ભજવે છે. એ કોઈ રોબોટિક પ્રક્રિયા નથી.
અને મને પેલી વાત બહુ સ્પર્શી ગઈ કે પ્રગતિ એટલે હંમેશા સીધા આગળ વધવું જ નહીં, ક્યારેક જૂનું તોડવું પડે, દિશા બદલવી પડે, એ પણ પ્રગતિ છે. ક્રાંતિઓ ભલે થોડો સમય અંધાધૂંધી લાવે પણ લાંબા ગાળે એ ક્ષેત્રને નવી તાકાત, નવી દિશા આપે છે.
શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીએ. જો વિજ્ઞાન જેવા ક્ષેત્રમાં પણ આપણી વાસ્તવિકતા આપણા પેરાડાઇમ દ્વારા ઘડાતી હોય તો આપણા રોજિંદા જીવનમાં સમાજ વિશે, સંબંધો વિશે, સફળતા કે ખુશી વિશે
આપણી સમજને કયા અદ્રશ્ય પેરાડાઇમ્સ આકાર આપી રહ્યા હશે
અને એની કઈ વિસંગતતાઓ આપણી આસપાસ બની રહી છે જેને આપણે કદાચ જોઈ નથી રહ્યા કારણ કે તે આપણી અત્યારની માન્યતાઓના ચોકઠામાં ફિટ નથી થતી. આ પ્રશ્ન સાથે આપણે આજની વાત પૂરી કરીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.
સમાપ્ત સંગીત.